હિબ્રુઓને પત્ર અધ્યાય 7. આ મેલ્કીસેદેક શાલેમનો રાજા અને પરાતપર ઈશ્વરનો યાજક હતો. જ્યારે ઇબ્રાહીમ રાજાઓની હત્યા કરીને પાછો આવ્યો ત્યારે તેણે તેને મળીને આશીર્વાદ આપ્યો અને ઇબ્રાહીમે લડાઈમાં જે મેળવ્યું હતું તેનો 10મો ભાગ તેને આપ્યો. તેના નામનો પહેલો અર્થ તો ન્યાયપણાનો રાજા, પછી શાલેમનો રાજા એટલે શાંતિનો રાજા છે. તે પિતા વગરનો, માતા વગરનો અને વંશાવળી વગરનો હતો. તેના આરંભનો સમય કે આયુષ્યનો અંત ન હતો, પણ તે ઈશ્વરના પુત્રના જેવો સદા યાજક રહે છે. તો જેના આદિ પિતા ઇબ્રાહીમે લૂંટમાંનો 10મો ભાગ આપ્યો તે કેવો મહાન હશે એનો વિચાર કરો. અને ખરેખર લેવીના સંતાનમાંના જેવો યાજક પદ પામે છે તેઓને લોકોની પાસેથી, એટલે ઇબ્રાહીમથી ઉત્પન્ન થયેલા પોતાના ભાઈઓની પાસેથી નિયમશાસ્ત્ર પ્રમાણે 10મો ભાગ લેવાની આજ્ઞા છે ખરી. પણ જે તેઓની વંશાવળીનો ન હતો તેણે ઇબ્રાહીમની પાસેથી 10મો ભાગ લીધો અને જેને વચનો મળ્યા હતા તેને તેણે આશીર્વાદ આપ્યો. હવે મોટો નાનાને આશીર્વાદ આપે છે તેમાં તો કંઈ પણ વાંધો નથી. અહીંયા યહૂદી યાજકો જેવો મૃત્યુ પાત્ર છે તે આ 10મો ભાગ લે છે, પણ ત્યાં જેના સંબંધી સાક્ષી આપેલી છે કે તે જીવંત છે તે લે છે. અને એમ પણ કહેવાય છે કે જે લેવી 10મો ભાગ લે છે તેણે પણ ઇબ્રાહીમની મારફતે 10મો ભાગ આપ્યો. કેમ કે જ્યારે મેલ્કીસેદેક તેના પિતાને મળ્યો ત્યારે તે પોતાના પિતાના અંગમાં હતો. એ માટે જો લેવીના યાજકપણાથી પરિપૂર્ણતા થઈ હોત, કેમ કે તે દ્વારા લોકોને નિયમશાસ્ત્ર મળ્યું હતું, તો હારૂનના નિયમ પ્રમાણે ગણાયેલો નહીં એવો બીજો યાજક મેલ્કીસેદેકના નિયમ અનુસાર ઉત્પન્ન થાય એની શી અગત્ય હતી? કેમ કે યાજકપદ બદલાયાથી નિયમ પણ બદલાવાની જરૂર છે. કેમ કે જે સંબંધી એ વાતો કહેવાયેલી છે તે અન્ય કુળનો છે, તેઓમાંના કોઈએ યજ્ઞવેદીની સેવા કરી નથી. કેમ કે એ સ્પષ્ટ છે કે યહૂદાના કુળમાં આપણા પ્રભુનો જન્મ થયો, તે કુળમાંના યાજકપદ સંબંધી મૂસાએ કશું કહ્યું નથી. હવે જે મેલ્કીસેદેકના જેવો, એટલે કે જગિક આજ્ઞાના ધારાધોરણ પ્રમાણે નહીં પણ અવિનાશી જીવનના સામર્થ્ય પ્રમાણે બીજો એક યાજક ઊભો થયો છે તો આ બાબત વિશે સ્પષ્ટ થાય છે. કેમ કે આવી સાક્ષી આપવામાં આવેલી છે કે મેલ્કીસેદેકના નિયમ પ્રમાણે તમે સનાતન યાજક છો. કેમ કે અગાઉની આજ્ઞા અશક્ત તથા નિરુપયોગી હતી, તે માટે તે રદ કરવામાં આવે છે. કેમ કે નિયમશાસ્ત્રથી કશું પરિપૂર્ણ થયું નથી અને જેને બદલે જેનાથી આપણે ઈશ્વરની પાસે જઈ શકીએ એવી વધારે સારી આશાનો ઉદ્ભવ થાય છે. પણ આ તો સમ વગર આપવામાં આવ્યું નહોતું. બીજા તો સમ વગર યાજક થયા છે તે વિશેષ સારું છે, કેમ કે તે વિશેનું વચન સમ વગર આપવામાં આવ્યું નહોતું. પણ આ તો સમથી થાય છે, એટલે જેમણે તેમને કહ્યું કે પ્રભુએ સમ ખાધા અને તે પસ્તાવો કરનાર નથી કે તું સનાતની યાજક છે, આવી રીતે તે તેમનાથી યાજક થયા. તે જ પ્રમાણે ઈસુ સારા કરારની ખાતરી થયા છે. જેઓ યાજક થયા તેઓ પુષ્કળ પ્રમાણમાં હતા ખરા, કેમ કે મૃત્યુને લીધે તેઓ સદા રહી શક્યા ન હતા. પણ ઈસુ તો સદાકાળ રહે છે, માટે તેમનું યાજક પદ અવિકારી છે. માટે જેઓ તેમની મારફતે ઈશ્વરની પાસે આવે છે તેઓનો સંપૂર્ણ ઉદ્ધાર કરવાને ઈસુ સમર્થ છે, કેમ કે દરેકને માટે મધ્યસ્થી કરવાને તેઓ સદા જીવંત રહે છે. તેમના જેવા પ્રમુખ યાજકની આપણને જરૂર હતી. તે પવિત્ર, નિર્દોષ, નિષ્કલંક, પાપીઓથી તદ્દન અલગ છે અને તેમને આકાશ કરતાં વધારે ઉચ્ચ સ્થાને બિરાજવામાં આવેલા છે. પ્રથમ પ્રમુખ યાજકોની માફક તે પોતાના પાપોને સારું, પછી લોકોના પાપોને સારું નિત્ય બલિદાન આપવાની તેમને અગત્ય નથી, કેમ કે તેમણે પોતાનું અર્પણ કરીને એક જ વખતમાં એ કાર્ય પૂર્ણ કર્યું છે. કેમ કે નિયમશાસ્ત્ર નબળા માણસોને પ્રમુખ યાજકો ઠરાવે છે, પણ નિયમશાસ્ત્ર પછી જે સમનું વચન છે તે તો સદાને માટે સંપૂર્ણ કરેલા પુત્રને પ્રમુખ યાજક ઠરાવે છે.